એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની સફરે નીકળી રહ્યા છીએ જે આપણને, શું કહેવાય, આપણા ભૂતકાળ તરફ, એટલે કે ગઈકાલ સુધીની દુનિયા તરફ લઈ જાય છે અને એ જોવામાં મદદ કરે છે કે આપણે આજે શું શીખી શકીએ.
નમસ્કાર. આ પુસ્તકનું નામ છે ધ વર્લ્ડ અન્ટિલ યસ્ટરડે અને લેખક છે જેરેડ ડાયમંડ. અને આજની જે ભાગદોડ ભરેલી જિંદગી છે ને, જ્યાં આપણે મતલબ એકલતા, તણાવ અને આ લાઇફસ્ટાઇલ બીમારીઓનો સામનો કરી રહ્યા છીએ, ત્યાં આ પુસ્તક એક સવાલ પૂછે છે. કયો સવાલ?
કે શું હજારો વર્ષોથી જે પરંપરાગત સમાજો ચાલ્યા આવ્યા છે એમની જીવનશૈલીમાં આપણી આ આધુનિક સમસ્યાઓના કેટલાક જવાબો છુપાયેલા હોઈ શકે?
ખરેખર ખૂબ જ રસપ્રદ સવાલ છે. આપણી પાસે ભલે ગમે તેટલી ટેકનોલોજી હોય, બરાબર, પણ શું આપણે ક્યાંક સામાજિક સંબંધોમાં, બાળઉછેરમાં કે પછી આપણા સ્વાસ્થ્યની બાબતમાં કંઈક ગુમાવી રહ્યા છીએ?
બરાબર. આ પુસ્તક આપણને એ વિચારવા પ્રેરે છે કે પરંપરાગત સમાજો, જેમને આપણે કદાચ પછાત ગણી લઈએ છીએ, એમની પાસે હજારો વર્ષોના અનુભવની અમૂલ્ય શાણ પણ છે. ચાલો પહેલા લેખક વિશે થોડું જાણીએ. જેરેડ ડાયમંડ.
હા, જેરેડ ડાયમંડ કોઈ સામાન્ય લેખક નથી. પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા છે અને UCLAમાં ભૂગોળના પ્રોફેસર છે. પણ એમની ખાસ વાત એ છે કે એમનું જ્ઞાન કોઈ એક વિષય પૂરતું સીમિત નથી.
ઓ, એટલે
મતલબ એ ભૂગોળ, ઇતિહાસ, માનવશાસ્ત્ર, શરીરવિજ્ઞાન આવા અનેક ક્ષેત્રોમાં એમની માસ્ટરી છે. એમના બીજા પુસ્તકો પણ બહુ પ્રખ્યાત છે, ગન્સ, જર્મ્સ એન્ડ સ્ટીલ અને કોલેપ્સ. આખી દુનિયામાં વખણાયા છે.
પણ મને લાગે છે કે જે બાબત એમને ખરેખર અલગ પાડે છે તે એમનો ન્યૂ ગિનીનો અનુભવ છે, ખરું ને? વર્ષો સુધી ત્યાં રહ્યા.
બિલકુલ, એ જ એમનો યુનિક પોઈન્ટ છે. દાયકાઓ સુધી એ ત્યાંના પરંપરાગત સમાજોની વચ્ચે રહ્યા, એમની સાથે જીવ્યા, એમનો અભ્યાસ કર્યો. આ કોઈ લાઇબ્રેરીમાં બેસીને કરેલું રિસર્ચ નથી.
હા, એ વાત સાચી.
આ જ એમની સંફી મોટી તાકાત કહી શકાય. એ ખાલી થિયરીની વાત નથી કરતા, એમણે ખરેખર એ લોકો સાથે અંગત સંબંધો બનાવ્યા છે. એમની રોજિંદી જિંદગી, એમના પડકારો, એમની સફળતાઓ બધું નજીકથી જોયું છે. એટલે આ જે શૈક્ષણિક ઊંડાણ અને વાસ્તવિક અનુભવનું મિશ્રણ છે ને,
એ એમના લખાણને એકદમ વિશ્વસનીય બનાવે છે.
ચોક્કસ, એ ખાલી બહારનો ઓબ્ઝર્વર નથી, પણ અંદરના અનુભવી છે એમ કહી શકાય.
તો આ પુસ્તકનો મૂળ વિચાર શું છે? શું કહેવા માંગે છે આ પુસ્તક?
ડાયમંડનો મુખ્ય મુદ્દો એટલે એ છે કે આપણો આજે આધુનિક ઔદ્યોગિક પશ્ચિમી સમાજ છે, જેને એ ટૂંકમાં વિયર્ડ કહે છે.
વિયર્ડ એટલે વેસ્ટર્ન એજ્યુકેટેડ ઇન્ડસ્ટ્રીઅલાઇઝ્ડ રિચ ડેમોક્રેટિક, બરાબર?
હા, એ જ. તો આ વિયર્ડ સમાજ છે ને, એ માનવ ઇતિહાસના આટલા લાંબા પટ પર જોઈએ ને તો એક નાનકડો, સાવ તાજેતરનો અને ઘણા અંશે અસામાન્ય તબક્કો છે.
ઓકે, એટલે કે હજારો લાખો વર્ષો સુધી માનવજાતિનો મોટાભાગનો સમય, જેને લેખક ગઈકાલ સુધીની દુનિયા કહે છે, એ નાના કુટુંબાધારિત પરંપરાગત સમુદાયોમાં વીત્યો છે.
એકદમ સાચો. અને આ સમાજોએ શું કર્યું? એમણે માનવ જીવનની જે મૂળભૂત યુનિવર્સલ સમસ્યાઓ છે ને, જેમ કે બાળકોને કેવી રીતે ઉછેરવા, અંદરોઅંદરના ઝઘડા કેવી રીતે ઉકેલવા, વૃદ્ધોની સંભાળ રાખવી, રોજના જોખમોનો સામનો કરવો,
હા,
એના માટે ખૂબ જ પ્રેક્ટિકલ અને સમયની કસોટી પર ખરી ઉતરેલી રીતો વિકસાવી છે.
તો શું આપણે એ બધું જૂનું પાછું અપનાવી લેવાનું? મતલબ શું લેખક આધુનિકતાનો વિરોધ કરે છે?
ના ના, એવું બિલકુલ નથી. ડાયમંડ ભૂતકાળને કોઈ આદર્શ નથી માનતા, કે એમ નથી કહેતા કે ચાલો પાછા એ જ જમાનામાં. એમનું કહેવું એમ છે કે આપણે ભૂતકાળની શાણપણમાંથી પસંદગીપૂર્વક શીખી શકીએ છીએ.
એટલે કે જે સારી બાબતો છે, જે આજે પણ કામની છે.
હા, જે આજે પણ પ્રસ્તુત છે તેને આપણે આપણા આધુનિક જીવનમાં અપનાવી શકીએ છીએ અને એનાથી આપણું જીવન વધુ સમૃદ્ધ, વધુ સંતુલિત બનાવી શકીએ.
કારણ કે એ પણ સાચું છે કે આપણી આધુનિક જીવનશૈલી ભલે ટેકનોલોજીમાં આગળ હોય, પણ ઘણીવાર સામાજિક એકલતા, તણાવ અને આ ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ જેવા સભ્યતાના રોગોથી ઘેરાયેલી છે.
બરાબર. એટલે આ પુસ્તક એક બ્રિજ જેવું કામ કરે છે, આધુનિક અને પરંપરાગત દુનિયા વચ્ચેનો સેતુ. આ કોઈ કાલક્રમિક ઇતિહાસ નથી કે જેમાં ઘટનાઓ લાઇનસર હોય,
પણ
એ અલગ અલગ વિષયો લે છે, જેમ કે મિત્રતા, ન્યાય, યુદ્ધ, બાળ ઉછેર, વૃદ્ધાવસ્થા, આરોગ્ય, આહાર, ધર્મ, ભાષા આ બધાની પરંપરાગત અને આધુનિક રીતોની સરખામણી કરે છે અને આ માટે એ ન્યૂ ગિનીના પોતાના અનુભવો અને ત્યાંના સમાજના દાખલાઓનો ખૂબ ઉપયોગ કરે છે.
ચાલો ત્યારે થોડું ઊંડા ઉતરીએ, પુસ્તકના કેટલાક મુખ્ય વિષયો જોઈએ. શરૂઆત કરીએ સામાજિક સંબંધો, ન્યાય અને સંઘર્ષથી. પરંપરાગત સમાજમાં લોકો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હતા?
પરંપરાગત સમાજમાં સામાજિક દુનિયા એમ કહી શકાય કે સ્પષ્ટ વર્તુળોમાં વહેંચાયેલી હતી. તમારું કુટુંબ, તમારું કુળ, તમારી જાતિ, આ બધા પોતાના. પછી આવે પડોશી જાતિઓ, જેમની સાથે ક્યારેક દોસ્તી, ક્યારેક દુશ્મની, અને પછી સાવ દૂરના અજાણ્યા લોકો. આ જે આધુનિક શહેરી જીવનની અનામિતા છે ને, એનાથી આ બહુ જુદું છે.
પણ પરંપરાગત સમાજમાં ત્યાં તો લગભગ દરેક મુલાકાત અંગત, એનો એક સંદર્ભ હોય, એક ઇતિહાસ હોય. કોઈ વ્યક્તિ સાવ અજાણી કે ન્યુટ્રલ નથી હોતી, એમને
બરાબર કોઈ તટસ્થ નથી. અને આની અસર ન્યાય પ્રણાલી પર પડે છે, ખૂબ જ ઊંડી અસર.
કેવી રીતે?
પરંપરાગત સમાજમાં ન્યાયનો મુખ્ય હેતુ સજા કરવાનો નથી હોતો, પણ સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો હોય છે, જેને રિસ્ટોરેટિવ જસ્ટિસ કહેવાય.
રિસ્ટોરેટિવ જસ્ટિસ,
હા. એટલે જો કોઈ ગુનો બને તો ફોકસ એ વાત પર હોય કે નુકસાનનું વળતર કેવી રીતે અપાય, તૂટેલા સંબંધો કેવી રીતે પાછા જોડાય, સમાજમાં ફરીથી સુમેળ કેવી રીતે સ્થપાય.
જ્યારે આપણી આધુનિક સિસ્ટમ મોટે ભાગે શિક્ષાત્મક છે, રિટ્રીબ્યુટિવ, રાજ્ય કાયદાના આધારે ગુનેગારને સજા આપે છે. ડાયમંડ પેલો ન્યુગિનીનો કિસ્સો કહે છે ને, જ્યાં એક અકસ્માતમાં છોકરાનું મૃત્યુ થાય છે.
હા, અને તરત જ એના કુળના લોકો વળતર માંગે છે, નહીં તો બદલો લેવાની ધમકી આપે છે. એમનો હેતુ શું? સંબંધો સરખા કરવા, હિસાબ બરાબર કરવો, વર્ષો સુધી કોર્ટમાં કેસ નથી ચલાવવો.
અને સંઘર્ષની વાત, આપણે ઘણીવાર માની લઈએ છીએ કે પરંપરાગત સમાજો એટલે શાંતિપ્રિય.
હા, એ એક ભૂલ ભરેલી ધારણા છે. ડાયમંડ એક ચોંકાવનારી વાત કહે છે. ઘણા પરંપરાગત સમાજોમાં યુદ્ધ કે હિંસા ભરે નાના પાયે અને સતત ચાલતી હોય, જેમ કે ધાડ પાડવી, બદલો લેવો. પણ કોઈ વ્યક્તિનું હિંસક મૃત્યુ થવાનું વ્યક્તિગત જોખમ,
વ્યક્તિગત જોખમ,
હા, એ આધુનિક મોટા રાજ્યો કરતાં પણ વધારે હતું.
શું વાત કરો છો? આ તો પેલી શાંતિપ્રિય આદિવાસીની રોમેન્ટિક છબી પર સીધો સવાલ ઊભો કરે છે. મતલબ કે રાજ્ય ભલે એની પોતાની સમસ્યાઓ હોય, પણ સમાજની અંદર હિંસા ઘટાડવામાં કંઈક અંશે સફળ રહ્યું છે.
ચોક્કસપણે રાજ્ય હિંસા પર એકાધિકાર સ્થાપિત કરવામાં સફળ રહ્યું છે, એમ કહી શકાય. હવે વાત કરીએ જીવનના બીજા છેડાની, બાળકો અને વૃદ્ધો. બાળ ઉછેરની રીતો કેટલી અલગ છે.
અરે, જમીન આસમાનનું ફરક છે. ડાયમંડ વર્ણવે છે કે પરંપરાગત સમાજમાં બાળ ઉછેરની પદ્ધતિઓ પશ્ચિમી માપદંડોથી જોઈએ તો અત્યંત ઉદાર લાગે, ખૂબ પ્રતિભાવશીલ અને ખૂબ લાડ લડાવનારી. નવજાત શિશુ લગભગ સતત માતા અથવા કોઈ બીજા સંભાળ રાખનારના શારીરિક સંપર્કમાં રહે.
અને આ બીજા સંભાળ રાખનારનો આઈડિયા બહુ મહત્વનો છે. ડાયમંડ એને એલો પેરેન્ટ્સ કહે છે.
એલો પેરેન્ટ્સ?
હા, ઓલો પેરેન્ટ્સ એટલે માતા પિતા સિવાયના સમુદાયના સભ્યો, દાદા દાદી, કાકા કાકી, મોટા ભાઈ બહેન, પડોશીઓ. બાળકને ઉછેરવાની જવાબદારી ખાલી મા બાપની નહીં, પણ આખા સમુદાયની ગણાય. બાળક ભૂખ્યું થાય ને તરત દૂધ મળે, રડે ને તરત કોઈ કૂચકી લે.
અને શારીરિક સજા? એ તો ભાગ્યે જ. બાળકોને મુક્તપણે રમવા દેવાય, શોધખોળ કરવા દેવાય, પોતાની જાતે શીખવા માટે પ્રોત્સાહન અપાય. આ ચિત્ર આજના ઘણા આધુનિક પેરેન્ટ્સ, ખાસ કરીને માતાઓ જે ઘણીવાર એકલતા અને પ્રેશર અનુભવે છે, એના કે સાવ ઉલટું છે. ત્યાં પેલી કહેવત છે ને, આખું ગામ બાળકને ઉછેરે, એ ખરા અર્થમાં જીવાતી હતી.
બરાબર. અને વૃદ્ધોની વાત કરીએ તો, શું હંમેશા વડીલોનો આદર થતો જેવું આપણે માનીએ છીએ?
ડાયમંડ કહે છે કે વાસ્તવિકતા થોડી વધુ જટિલ હતી, અને વ્યવહારુ પણ. હા, ઘણા સમાજોમાં વૃદ્ધોને એમના જ્ઞાન, અનુભવ, વાર્તાઓ માટે ખૂબ માન મળતું. એ યુવાનોને ગાઈડ કરતા, સમુદાયની યાદો સાચવતા.
પણ
ખાસ કરીને એવા સમાજોમાં જ્યાં સંસાધનો ખૂબ ઓછા હતા, જેમ કે ભટકતું જીવન જીવતા સમુદાયો, ત્યાં વૃદ્ધોનું મૂલ્ય ઘણીવાર એમની ઉપયોગિતા પર આધાર રાખતો. જો એ સમુદાય માટે કંઈ યોગદાન ન આપી શકે, શિકારમાં મદદ, ખેતીકામ, બાળકોની સંભાળ, તો એમની ઉપેક્ષા પણ થતી અને અત્યંત કપરા સંજોગોમાં એમને પાછળ છોડી દેવામાં પણ આવતા.
ઓહ, આ સાંભળીને થોડું અજુગતું લાગે, પણ એ સમયની કદાચ કઠોર વાસ્તવિકતા હતી. આધુનિક સમાજમાં જે પેન્શન કે નર્સિંગ હોમ જેવી વ્યવસ્થાઓ છે એ ત્યારે નહોતી.
બરાબર. હવે એક બીજો બહુ રસપ્રદ કોન્સેપ્ટ છે, રચનાત્મક પેરાનોયા, કન્સ્ટ્રક્ટિવ પેરાનોયા. આ શું છે?
આ બહુ મહત્વનો ખ્યાલ છે. એનો અર્થ છે એક પ્રકારની સતત સજાગ સાવચેતી, જે પરંપરાગત વાતાવરણમાં ટકી રહેવા માટે જરૂરી હતી. વિચારો, એવી દુનિયા જ્યાં પોલીસ નથી, હોસ્પિટલ નથી, ખાવાની વસ્તુ પર એક્સપાયરી ડેટ નથી, ઝાડની કઈ ડાળી મજબૂત છે એ કહેવાવાળું કોઈ નથી.
એટલે જોખમો સાવ સામે જ હતા. ઝેરી સાપ, શિકારી પ્રાણી, કોઈ અજાણ્યો માણસ, ખોરાક ઝેરી હોઈ શકે, નબળી ડાળી તૂટી પડે, આવા વાતાવરણમાં સતત સાવધ રહેવું, આસપાસ બારીક નજર રાખવી એ ડરપોકપણું નહોતું, એ જીવતા રહેવાની ચાવી હતી.
હા, ડાયમંડ કહે છે કે એ લોકો દરેક ડગલું સમજી વિચારીને ભરતા, દરેક અવાજ પર ધ્યાન આપતા.
જ્યારે આપણે આધુનિક લોકો, આપણે ઘણીવાર એવા જોખમોથી વધુ ડરીએ છીએ જે ભલે ભયાનક હોય પણ બનવાની શક્યતા ઓછી હોય, જેમ કે પ્લેન ક્રેશ કે આતંકવાદી હુમલો.
બરાબર. પણ જે ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે મોટા અને લાંબા ગાળાના જોખમો છે, જેમ કે ખરાબ ખોરાક, કસરતનો અભાવ, સ્મોકિંગ, એની આપણે ઘણીવાર અવગણના કરી દઈએ છીએ.
આ વાત સીધી આરોગ્ય અને આહાર સાથે જોડાય છે. ડાયમંડ સમજાવે છે ને કે ઉત્ક્રાંતિ દરમિયાન આપણા પૂર્વજો માટે મીઠું, ખાંડ અને ચરબી એ બધું દુર્લભ હતું અને બહુમૂલ્યવાન હતું.
હા, એટલે આપણા શરીરમાં એના પ્રત્યે તીવ્ર તૃષ્ણા, મતલબ ક્રેવિંગ વિકસી, જે એ જમાનામાં ટકી રહેવા માટે ફાયદાકારક હતી.
પણ આજે,
આજે જ્યારે પ્રોસેસ્ડ ફૂડના રૂપમાં મીઠું, ખાંડ, ચરબી બધું સહેલાઈથી અને ખૂબ વધારે પ્રમાણમાં મળે છે, ત્યારે આપણી એ જૂની ક્રેવિંગ આપણા માટે ઘાતક બની ગઈ છે.
આ જ કારણ છે કે ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ, આ બધા નોન કમ્યુનિકેબલ ડિઝીઝીસ, NCDsને સભ્યતાના રોગો કહેવાય છે.
બરાબર. પરંપરાગત આહાર લેતા અને સક્રિય જીવન જીવતા સમાજોમાં આ રોગો લગભગ જોવા જ નથી મળતા.
એટલે આપણને જે જંક ફૂડ ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે ને, એ આપણા જનીનો અને આધુનિક વાતાવરણ વચ્ચેના સંઘર્ષ જેવું છે. પુસ્તકમાં ધર્મ અને ભાષાની પણ વાત છે. ધર્મના કાર્યો વિશે શું કહે છે લેખક?
કે થિયોલોજીમાં નથી ઉતરતા, પણ સમાજમાં ધર્મ કયા કાર્યો કરે છે એના પર ધ્યાન આપે છે. જેમ કે જે ઘટનાઓ સમજી ન શકાય, બીમારી આવી, કુદરતી આફત આવી, એના માટે ખુલાસા આપવા.
હા,
મૃત્યુ કે દુઃખના સમયે લોકોને આશ્વાસન આપવું. સહિયારા રીત રિવાજો અને માન્યતાઓ દ્વારા સમાજને એકસાથે બાંધવો અને નૈતિક નિયમોનું પાલન કરાવવું.
અને ભાષા વિશે પણ રસપ્રદ વાત છે. ન્યૂ ગિની જેવા વિસ્તારોમાં, જ્યાં ઘણી બધી અલગ અલગ જાતિઓ નજીક નજીક રહે છે, ત્યાં બહુભાષી હોવું, મતલબ મલ્ટીપલ લેંગ્વેજીસ જાણવી, એ સામાન્ય વાત છે.
કેમ?
લોકો વેપાર માટે, લગ્ન સંબંધો માટે અને ઝઘડા ઉકેલવા માટે પણ આસપાસની જાતિઓની ભાષાઓ શીખે છે.
જ્યારે ઘણા મોટા આધુનિક દેશોમાં શું થાય છે, એક જ ભાષાનું પ્રભુત્વ હોય છે. લોકો ઘણીવાર એક જ ભાષા જાણે છે. ડાયમંડ સૂચવે છે કે બહુભાષી હોવાના ઘણા જ્ઞાનાત્મક ફાયદા છે, જે કદાચ આપણે આજે ગુમાવી રહ્યા છીએ.
તો આ બધી ચર્ચા પરથી આપણે કયા મુખ્ય સંદેશા કે થીમ્સ તારવી શકીએ? આ પુસ્તકના મુખ્ય બોધપાઠ શું છે?
સૌથી પહેલો અને મહત્વનો સંદેશ છે પસંદગીયુક્ત સ્વીકાર. ભૂતકાળ તરફ જુઓ, એમાંથી શીખો, પણ આંધળું અનુકરણ નહીં, રોમેન્ટિક પણ નહીં બનાવવાનું. આપણા આધુનિક જીવન માટે જે શ્રેષ્ઠ હોય એ અપનાવો. દાખલા તરીકે આપણે ગુજરાતમાં વિચારીએ.
હા,
તો કેવી રીતે આપણે આધુનિક સુવિધાઓ સાથે પેલી પરંપરાગત સામુદાયિક ભાવના, એકબીજાને મદદ કરવાની ભાવના, એને જાળવી શકીએ?
બરાબર. બીજો મુદ્દો પેલો ન્યાયનો, શિક્ષાત્મકને બદલે પુનઃસ્થાપન પર ભાર. શું આપણે આપણા સમાજમાં, ખાસ કરીને લોકલ લેવલે કે કુટુંબમાં જે વિવાદ થાય ત્યાં સજા કરવાને બદલે સંબંધો સુધારવા, સમાધાન પર વધુ ધ્યાન આપી શકીએ? કદાચ પંચાયતી રાજ કે લોક અદાલતો આ દિશામાં એક પગલું છે જ.
હા, કદાચ. ત્રીજું, જોખમનું યોગ્ય મૂલ્યાંકન. પેલી રચનાત્મક પેરાનોયાવાળી વાત, આપણે કયા જોખમોથી ખરેખર ડરવું જોઈએ? રસ્તા પર બેફિકરાઈથી ગાડી ચલાવવી એ વધુ જોખમી છે કે કોઈ દુર્લભ બીમારીનો ડર? આપણી લાઇફસ્ટાઇલના જે રિસ્ક છે એના પર ધ્યાન આપવું વધુ જરૂરી છે.
ચોથું, સમુદાય વિરુદ્ધ વ્યક્તિવાદ. પરંપરાગત સમાજ મજબૂત સપોર્ટ આપે પણ પર્સનલ ફ્રીડમ ઓછી. આધુનિક સમાજ ફ્રીડમ આપે પણ ઘણીવાર એકલતા લાવે. ભારતમાં જે સંયુક્ત કુટુંબો બદલાઈ રહ્યા છે, શહેરીકરણ વધી રહ્યું છે, એવામાં આ બેલેન્સ કેવી રીતે જાળવવું એ મોટો પ્રશ્ન છે.
ચોક્કસ. પાંચમું, બાળક ઉછેર અને એલો પેરેન્ટિંગ. બાળકોના ઉછેરમાં આખા સમુદાયની ભૂમિકાનું મહત્ત્વ. આપણે ત્યાં તો દાદા દાદી, કાકા કાકી, મામા મામી, પડોશીઓ એમની ભૂમિકા હંમેશા રહી છે. શું આપણે આ નેટવર્કને મજબૂત રાખી શકીએ છીએ કે નહીં?
અને છેલ્લે, આરોગ્યના સંદર્ભમાં પેલી ઉત્ક્રાંતિજન્ય અસંગતતા. આપણું શરીર હજારો વર્ષ જૂના વાતાવરણ માટે બન્યું છે, પણ આપણી જીવનશૈલી, આપણો ખોરાક, બધું ધરમમૂળથી બદલાઈ ગયું છે. ભારતમાં ડાયાબિટીઝ અને હાર્ટ ડિસીઝના જે કેસ વધી રહ્યા છે એ આ અસંગતતા તરફ જ ઇશારો કરે છે.
આ પુસ્તકમાં ઘણા વિચારો એવા છે જે ખરેખર વિચારતા કરી દે, લાંબો સમય યાદ રહી જાય એવા. ચાલો આવા કેટલાક મુખ્ય વિચારો પર નજર કરીએ.
બિલકુલ. પહેલો વિચાર મને જે ગમ્યો, ભૂતકાળ એક અલગ દેશ જેવો છે, પણ એ આપણી જડ પણ છે. આપણે ત્યાં પાછા નથી જઈ શકતા, પણ ત્યાંથી શીખીને આપણું વર્તમાન સુધારી શકીએ છીએ. આ જ છે પસંદગીયુક્ત સ્વીકાર.
બરાબર. બીજો વિચાર, પેલો ન્યાયવાળો. પરંપરાગત ન્યાયનો ધ્યેય ઘણીવાર સજા નહીં પણ સંબંધોનું સમારકામ હોય છે, જેથી લોકો ફરી સાથે રહી શકે. આધુનિક સમાજ આમાંથી કંઈક શીખી શકે, ખરું ને?
ચોક્કસ. ત્રીજો, આપણા ઘણા આધુનિક રોગોનું મૂળ આપણા જનીનો અને આપણા બદલાયેલા પર્યાવરણ વચ્ચેના ટકરાવમાં છે. આપણું શરીર જે માટે બન્યું હતું એવું જીવન હવે આપણે નથી જીવતા.
અને ચોથું, જે બહુ જ મહત્વનું છે, મોટાભાગના માનવ ઇતિહાસમાં બાળકોને ફક્ત માતા પિતા જ નથી ઉછેર્યા, આખા સમુદાય સાથે મળીને ઉછેર્યા છે. એકલા અલગ પડી ગયેલા માતા પિતા એ આધુનિક સમયની અને ઘણીવાર ખૂબ તણાવપૂર્ણ વાસ્તવિકતા છે.
આ બધા વિચારો ખરેખર આપણને આપણા જીવન વિશે ફરીથી વિચારવા મજબૂર કરે છે. તો આ પુસ્તકમાંથી જે જાણ્યું એનો આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ? કંઈક પ્રેક્ટિકલ.
બાળ ઉછેરની વાત કરીએ તો બાળકોની જરૂરિયાતો પ્રત્યે વધુ સંવેદનશીલ બનવું, વધુ રિસ્પોન્સિવ બનવું. બીજું, સભાનપણે આપણી આસપાસ એક સપોર્ટ સિસ્ટમ ઊભી કરવી, કુટુંબ, મિત્રો, પડોશીઓ, એકલું નહીં પાડવાનું. અને બાળકોને થોડી વધુ સ્વતંત્રતા આપવી, પોતાની રીતે શીખવાની તક આપવી.
સ્વાસ્થ્ય માટે એટલે પેલો પ્રોસેસ્ડ ખોરાક, વધુ પડતી ખાંડ અને મીઠું એ ઘટાડવું, આપણા આહારને વધુ કુદરતી, આપણી શારીરિક જરૂરિયાતોને અનુરૂપ બનાવવાનો પ્રયાસ કરવો, અને રોગ આવે એની રાહ જોવાને બદલે પ્રિવેન્શન પર વધુ ધ્યાન આપવું. કસરત, પૂરતી ઊંઘ, તણાવ નિયંત્રણ.
સામાજિક સ્તરે આપણા લોકલ સંબંધો મજબૂત કરવા, પડોશીઓ સાથે હળવા મળવાનું વધારવું, અને જ્યારે કોઈ મતભેદ થાય ત્યારે બ્લેમ ગેમને બદલે સમાધાન અને સંબંધ સુધારવા પર ભાર મૂકવો. આ કદાચ ઓફિસમાં કે મિત્રો વચ્ચે પણ કામ લાગે.
હા, કામ લાગે જ. અને જોખમના સંદર્ભમાં આપણે શાનાથી ડરીએ છીએ એનું ફરીથી મૂલ્યાંકન કરવું. શું આપણે મીડિયા દ્વારા ઉછાળવામાં આવતા સનસનાટી ભર્યા પણ ઓછા સંભવિત જોખમો પર વધુ ધ્યાન આપીએ છીએ, કે પછી આપણી જીવનશૈલીના જે વાસ્તવિક રોજિંદા જોખમો છે એના પર? અને પર્સનલ ગ્રોથ માટે નવી ભાષા શીખવી અથવા વડીલોના અનુભવ અને જ્ઞાનનું મૂલ્ય સમજવું, એનો લાભ લેવો.
ખરેખર આ પુસ્તક અનેક રીતે ઉપયોગી છે. આટલી ચર્ચા પછી તમારા માટે આ પુસ્તકમાંથી સૌથી વધુ અસરકારક કે કદાચ આશ્ચર્યજનક વાત કઈ રહી?
મારા માટે પેલો રચનાત્મક પેરોનોયાનો ખ્યાલ, એ બહુ રસપ્રદ હતો. એ સમજવામાં મદદ કરે છે કે શા માટે અમુક લોકો અમુક બાબતોમાં વધુ પડતા સાવચેત હોય છે. કદાચ હજારો વર્ષોથી વારસામાં મળેલી પેલી ટકી રહેવાની વૃત્તિનો જે કંશ છે, જે આજે પણ આપણી અંદર ક્યાંક જીવે છે.
અને મને પેલું એલો પેરેન્ટિંગ એટલે કે સામુદાયિક બાળોછેરનો વિચાર એ ખૂબ જ સ્પર્શી ગયો. એ આજના સમયમાં માતા પિતા અને ખાસ કરીને માતાઓ જે એકલતા અને ભારે દબાણ અનુભવે છે એમની સ્થિતિ પર એક મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે. એ યાદ અપાવે છે કે બાળકનો ઉછેર એ માત્ર વ્યક્તિગત નહીં પણ એક સામાજિક પ્રક્રિયા છે, અને એમાં સમુદાયનો સાથ કેટલો મહત્વનો છે.
ચોક્કસપણે, આ પુસ્તક આપણને એ યાદ અપાવે છે કે આપણી જે અત્યારની જીવનશૈલી છે એ માનવ વિકાસનો એકમાત્ર રસ્તો નથી. ભૂતકાળમાં ડૂક્યું કરીને આપણે વર્તમાનને વધુ સારું બનાવવા માટે ઘણું બધું શીખી શકીએ છીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.